સ્વાગત છે આપ સર્વ ભક્તોનું શ્રીમદ ભગવદ્ ગીતામાં દ્વિતીય અધ્યાયમાં ભગવાન અર્જુનને સાંખ્ય યોગ સમજાવી રહ્યા છે. એમાં જોઈ રહ્યા હતા કે ભગવાન અને અર્જુન વચ્ચેનો આ સંવાદ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર થઈ રહ્યો છે. એક પક્ષમાં કૌરવો ઉભા છે, એક પક્ષમાં પાંડુના પુત્રો છે એમની સેના સાથે, અને કુરુક્ષેત્રના યુદ્ધમાં જેટલા લોકો ઉભા છે એમાં કેવળ અર્જુનના મનમાં વિરક્તિનો ભાવ પ્રકટ થયો છે. કારણ કે કુરુક્ષેત્રમાં જેટલા લોકો ઉભા છે પ્રત્યેકના મનમાં એક ઈચ્છા છે રાજ્ય પ્રાપ્ત કરવાની. હસ્તિનાપુરની રાજગાદી કોના હાથમાં જશે એ એક પ્રશ્ન બધાના મનમાં ઊભો છે. અને એ સમયે અર્જુનના મનમાં એવી ઈચ્છા થઈ કે હસ્તિનાપુરની આ જે રાજગાદી છે એના માટે લડવું એ બહુ ઠીક લાગતું નથી, કારણ કે આપણા સ્વજનોને આપણા જ લોકોને મારી અને જો રાજ્ય મળશે તો એમાં કાંઈ સુખ નહીં લાગે. અર્જુન આવું વિચારી રહ્યા છે. એને બંધ કરી દો વાત. તો અર્જુને જ્યારે બે સેનાઓને જોઈ તો અર્જુનના મનમાં વિરક્તિનો ભાવ પ્રકટ થયો કે યુદ્ધ ન કરવું જોઈએ. તો એક પ્રશ્ન મનમાં થાય કે શું અર્જુન કૌરવોની જે સેના છે, મોટું વિશાળ જે સૈન્ય સમુદ્ર સમાન છે, તો શું અર્જુન કૌરવોની વિશાળ સેનાને જોઈને ડરે છે? કે માનો એન્ડ ટાઈમ ઉપર અર્જુન ના પાડે છે યુદ્ધ નથી કરવું, એને યુદ્ધ ભૂમિમાં ઓલરેડી આવી ચૂક્યા છે અને પછી અર્જુન ના પાડે છે કે હવે યુદ્ધ કરવાની ઈચ્છા નથી. તો માની લો કોઈ વ્યક્તિ કહે કે અર્જુન જે છે એ કૌરવોના સૈન્યને જોઈ અને ડરી ગયો લાગે છે, બીક લાગે છે અર્જુનને. પણ વાસ્તવિકતા એ છે કે અર્જુનને ડર નથી, પણ ભગવાન જે જ્ઞાન અર્જુનને આપી રહ્યા છે એના દ્વારા કુરુક્ષેત્રની અંદર ઉભા રહેલા જેટલા પણ લોકો છે એની જે મનસ્થિતિ છે, મનની જે ચેતના છે, એના કરતા ભગવાન અર્જુનને ઉપર ઉઠાવી રહ્યા છે કે અર્જુન તારે પાંડવો જેવું બનવાની જરૂર નથી કે નથી કૌરવો જેવું બનવાની જરૂર, બે કરતા ઉપર ઉઠાવે છે અર્જુનને ભગવાન. કારણ કે પાંડવોના મનમાં ઈચ્છા હતી કે હસ્તિનાપુરનું સિંહાસન આપણે જીતશું, અને દુર્યોધનના મનમાં ઈચ્છા હતી કે હસ્તિનાપુરનું સિંહાસન આપણને મળશે. તો ભગવાન આ જ્ઞાન દ્વારા અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન અહીંયા જેટલા લોકો ભેગા થયા છે, અહીંયા માને કુરુક્ષેત્રમાં, આ પ્રત્યેક લોકો દેહાત્મ બુદ્ધિવાળા છે. કેવા છે? દેહાત્મ બુદ્ધિવાળા. અને દેહાત્મ બુદ્ધિ કોને કહેવાય? ગયે વખતે આપણે ચર્ચા કરી હતી દેહાત્મ બુદ્ધિ એટલે શું છે, જે જેની બુદ્ધિ શરીરમાં રમતી હોય, શરીરમાં જેની બુદ્ધિ રમણ કરે છે એને શું કહેવામાં આવે છે? દેહાત્મ બુદ્ધિમાં છે. અને વાસ્તવિકતા છે કે જેટલા લોકો કુરુક્ષેત્રમાં એકત્રિત થયા હતા એ પ્રત્યેક વ્યક્તિ દેહાત્મ બુદ્ધિમાં હતા, કારણ કે બધાનું પ્રયોજન જે છે, અંતિમ લક્ષ્ય જે કઈ હતું એ કેવળ શરીર સુધી સીમિત હતું. રાજ્ય હોય કે ચાહે સગા સંબંધીઓની ચિંતા હોય હતી શરીર માટે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે સીધું સમજાવ્યું કે જો અર્જુન, આ જે કાંઈ લોકો અહીં ઉભા છે એ બધાની ઈચ્છા તો દેહાત્મ બુદ્ધિની જ છે, અને તારી અંદર જે વિરક્તિનો ભાવ પ્રકટ થયો છે કે મારે યુદ્ધ કરવું નથી, આ રાજ્ય મારે જોતું નથી, ભિક્ષા માગીને જીવન વિતાવશું, આ જે કાંઈ વૈરાગ્ય તારા શરીરમાં અથવા તારી અંદર જે પ્રકટ થયો છે, તો અર્જુન તું તે દેહાત્મ બુદ્ધિમાં જ છો. શું કહે છે ભગવાન? તારામાં વૈરાગ્ય છે, વિરક્તિ છે, પણ વિરક્તિ હોવા છતાં હે અર્જુન તું છો દેહાત્મ બુદ્ધિમાં. સમજાય કેમ ભગવાન આવું કહી રહ્યા છે? તો ગયો શ્લોક જેને ધ્યાનથી સાંભળ્યો એને ભગવાનની આ જે વાત છે એને સમજમાં આવશે કે અર્જુન આમ તમે એક દ્રષ્ટિએ વિચાર કરો તો અર્જુનની વાત યોગ્ય લાગે, લાગે છે કે નહીં? કે ભાઈ એ પોતાના ભાઈઓને પરિવારોને મારવા નથી ચાહતો, એને રાજ્ય નથી જોતું, તો આ તો બહુ ઉત્તમ વિચાર છે. પણ ભગવાનની દ્રષ્ટિમાં આ વિચાર ઉત્તમ નથી. ભગવાને કીધું સંસારના લોકો તારા વૈરાગ્યને તારી વિરક્તિને પસંદ કરશે, પણ કૃષ્ણ કહે છે મને આ પસંદ નથી. આ વિરક્તિ એ તારી સાબિતી છે કે તું દેહાત્મ ભાવમાં છો હજી, હે ને? કારણ કે અર્જુનનો જે વૈરાગ્ય છે એ દેહાત્મ બુદ્ધિમાં કેવી રીતે હતો? કારણ કે અર્જુન એવું વિચારે છે કે આ જે પિતામહ ભીષ્મ છે એ મારા પિતામહ છે. તો આગળ જે ભગવાને સાંખ્ય યોગની સમજણ આપી એ પ્રમાણે માની લો કદાચ ભીષ્મનો મૃત્યુ થાય તો એ શરીર મરે છે ને, આત્મા તો મરવાનો. એ આ કેવલ ભીષ્મ માટે નહીં, એ કુરુક્ષેત્રમાં ઉભેલા લોકો માટે નહીં, સંસારના પ્રત્યેક વ્યક્તિને આ લાગુ પડે છે કે શરીર મરે છે આત્મા મરતો નથી. એનો અર્થ એ છે કે એ શરીરમાં રહેવાવાળો વ્યક્તિ જે છે એ હંમેશા રહેવાનો છે, અને તોય અર્જુન એમ કહે છે કે આ મરવાનો છે. સમજાય છે? ભગવાન શા માટે એને કહી રહ્યા છે તું દેહાત્મ બુદ્ધિમાં છો? કારણ કે અર્જુનનો જે કાંઈ વૈરાગ્ય છે એ વૈરાગ્ય શરીરો પ્રત્યેનો છે, કે કૌરવોના શરીરોને સુખ મળે તો પાંડવોના શરીરને ભલે દુઃખ મળે, પણ વાત તો મૂળ શરીરની છે. એટલા માટે ભગવાને કીધું કે અર્જુન દેહાત્મ બુદ્ધિ છે યથાવત. તો સમજવાની વાત એ છે કે ભગવદ્ ગીતાનો એક એક શબ્દ જે છે એ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. જો ગીતાના શબ્દોને નહીં સમજો તો ભગવદ્ ગીતા આપણને સમજાશે નહીં. હા, ઘણા લોકો એવું કહે છે અમે ગીતા વાંચી, અમે ગીતાને સમજ્યા. હું સમજ્યા કર્મણ્ય વાધિકારસ્તે, એક જ શ્લોક આટલું જ આવડતું હોય અને આખા ગામમાં કહેતો ફરતો હોય કર્મ કરવું જોઈએ. કૃષ્ણ ગીતામાં કહે તો કૃષ્ણ ગીતામાં 699 શ્લોક બીજા હું કામ આપ્યા છે? ખાલી પાઠ કરવા હાટું આપ્યા છે? એક શ્લોકની એક જ લાઈન આવડતી હોય કર્મણ્ય વાધિકારસ્તે મા ફલે શું કદાચ, અને કર્મ કરો. તો ભગવાને કીધું ફળની ચિંતા ન કરવી જોઈએ, ઈ કરે પેલા, કરે છે કે નહીં? અને આવા લોકો એમ કહે છે કે અમે ગીતા સમજી ગયા, એ પણ બીજાને શીખવાડે ભગવદ્ ગીતામાં કીધું જ કર્મ કરવું જોઈએ. કારણ કે ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકોના એક એક શબ્દનું કાંઈક કનેક્શન છે એકબીજા શ્લોકો સાથે, અને એ કનેક્શનને જો સમજવામાં નહીં આવે તો કોઈ પણ વ્યક્તિ ગમે એટલો મોટો વિદ્વાન હોય પણ એ ભગવદ્ ગીતાના મૂળ તાત્પર્યને સમજી શકે. અમુક લોકોએ તો પહેલો અધ્યાય વાંચીને જ ગીતા બંધ કરી દીધી, એ કે અર્જુન કહે છે બરાબર જ છે બધાય થોડું, આ લોકો અહિંસા શીખવાડે. આપણા દેશના મહાન વ્યક્તિ મહાત્મા ગાંધીએ, રાષ્ટ્રપિતાથી જે ઓળખાય છે, તો મહાત્મા ગાંધીએ તે અહિંસાને ભગવદ્ ગીતામાંથી એણે બે વસ્તુ લીધી, સત્ય અને અહિંસા. તો સત્ય તો સમજાય છે, પણ અહિંસા ભગવદ્ ગીતાના કયા એંગલથી ફિટ થાય છે મહાત્મા ગાંધીના વિચારોમાં? એમ ભગવાન અર્જુનને કહી રહ્યા છે યુદ્ધ કર હેને. તો મહાત્મા ગાંધીએ અહિંસાનો સિદ્ધાંત ક્યાંથી ઉઠાવ્યો છે? ગીતાના કયા શ્લોકથી? હેને, કંઈક વિચિત્ર સિદ્ધાંતો છે. તો આવું બને છે કે લોકો કોઈ એક વાત ગીતામાંથી પકડી લે અને પછીની જે બીજી વસ્તુઓ છે એનું ખંડન કરે છે. આત્માના તત્વને જો ગાંધીજી સમજ્યા હોત એને, તો ભારત દેશ 1947ની બદલે 1920માં આઝાદ થઈ ગયો હોત. એને આવું ઇતિહાસ કહે છે. કહેવાનું તાત્પર્ય છે, ભગવદ્ ગીતાને સમજવા માટે એના મૂળ ભાવને આચાર્યોના માધ્યમથી સમજવું બહુ જરૂરી છે. તો સૌ પ્રથમ ગયા શ્લોકનું આ શ્લોક સાથે કનેક્શન શું છે? તો ગયા શ્લોકમાં ભગવાને બે પ્રકારના અજ્ઞાનીઓની ચર્ચા કરી હતી. બે પ્રકારના અજ્ઞાની કયા કયા હતા? એક આપણે, બીજા બીજો હું. બે થઈ ગયા. બોલો, કયા બે અજ્ઞાનીઓની ચર્ચા ભગવાને કરી હતી ગયા શ્લોકમાં? એક વ્યક્તિ એવો સમજે છે કે આત્મા મરે છે, એક હણાયેલો માને છે, અને બીજો શું માને છે? ભગવદ્ ગીતા શું બોલે છે એ બોલો. હણનારો સમજે છે. બે પ્રકારના અજ્ઞાનીઓ આ સંસારમાં છે. એક વ્યક્તિ માને છે કે આત્મા મરે છે, અને બીજો એવું માને છે કે આત્મા બીજા આત્માને મારે છે. આ બે અજ્ઞાની છે. તો એ જ વાતને આજનો જે શ્લોક છે, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક સંખ્યા 20, તો આ 2.20 નંબરના શ્લોકમાં ભગવાન એ જ ચર્ચાને કન્ટિન્યુ, મતલબ એ જ સાંખ્ય યોગને આગળ વધારી રહ્યા છે. તો એની આવૃત્તિ. ન જાયતે મ્રિયતે વા કદાચે, નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્ય શાશ્વતોયં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે, ન જાયતે મ્રિયતે વા કદાચે, નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્ય શાશ્વતોયં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે, ન જાયતે મ્રિયતે વા કદાચે, નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે, ન નહ કદી નહીં, જાયતે જન્મે છે, મ્રિયતે મરે છે, વા અથવા કદાચિત ક્યારેય, ભૂત વર્તમાન કે ભવિષ્ય, ન કદી નહીં, અયમ આ, ભૂત્વા થઈને, ભવિતા થશે, વા અથવા ન નહીં, ભૂયહ ફરીથી થનારો છે, અજહ અજન્મા, નિત્યહ સનાતન, શાશ્વતહ ચિરસ્થાયી, અયમ આ, પુરાણહ સૌથી પુરાતન, ન નહીં, હન્યતે હણાય છે, હન્યમાને જ્યારે હણાય છે ત્યારે, શરીરે શરીર. અનુવાદ: આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. શ્રીલ પ્રભુપાદ કી. તો 19 નંબરના શ્લોકનો 20 નંબરના શ્લોક સાથે શું સંબંધ છે? તો આજના શ્લોકનો સંબંધ જો તમે આમાં ધ્યાનથી જુઓ તો આ શ્લોકની જે છેલ્લી લાઈન છે, ન હન્યતે હન્યમાને શરીરે, એનો અર્થ છે કે જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. તો આ વસ્તુ કંઈક 19 નંબર શ્લોક સાથે કોમન લાગે છે કે નહીં? શું કોમન છે આમાં? શું કોમન છે? આત્મા હણાતો નથી, માને આત્માનો જે શાશ્વત ગુણ છે. આગળના શ્લોકમાં ભગવાન જે વાત કરે છે કે આત્માને કોઈ હણી શકતું નથી અને આત્મા ક્યારેય કોઈને હણતો નથી. તો એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં ક્રમશઃ સમજાવે છે કે શરીર હણાય છે. એક વસ્તુ, એક પ્રશ્ન ઉઠ્યો 19 નંબરના શ્લોકમાં કે આત્મા જો મરતો ન હોય, આત્મા જો શાશ્વત હોય તો પછી મરે જ કોણ? તો એનો જવાબ ભગવાન અહીંયા આપી રહ્યા છે કે મરે છે કોણ? શરીર. આત્મા મરતો નથી. કેમ નથી મરતો? તો એનાયતે અનેક ગુણ ભગવાને આ શ્લોકમાં પ્રસ્તુત કર્યા છે. એક પ્રશ્ન ભગવાનને એવું લાગ્યું જ્યારે 19 નંબરનો શ્લોક બોલ્યા, તો ભગવાનને એવું લાગ્યું કે જો આત્મા અમર છે, એના ગુણ જે પહેલા પ્રસ્તુત થયા છે સાંખ્ય યોગમાં, એ અનુસાર જો આત્મા મરતો નથી તો પછી આમ અર્જુનના મોઢા ઉપર કંઈક વિચલિતતા દેખાણી ભગવાનને, કે અર્જુનને આમાં બહુ જાયમું હોય એવું લાગતું, આમ કંઈક કન્ફ્યુઝનમાં છે કે જો આત્મા મરતો જ નથી તો પછી આ બધી માથાકૂટ જ બંધ કરી દો ને ભાઈ, તો ભાઈ કુરુક્ષેત્રમાં લાવ્યા જ શું કામ? જો શરીર જ મરવાના છે, કન્ફર્મ શરીર જવાના છે, આત્મા નથી જવાનો, તો પછી આ કુરુક્ષેત્રમાં કામ શું છે? તો ભગવાનને લાગ્યું અર્જુનના મનમાં કંઈક કન્ફ્યુઝન છે, કારણ કે એ આમ મોઢા ઉપરથી ખબર પડે ને કે આ ભાઈ હજી સમજ્યો નથી. પણ અર્જુન કઈ બોલ્યા નહીં વચમાં, નકર એક અર્જુન ઉવાચે વધી જાય તો 700 ને બદલે 701 શ્લોક થઈ જાય. તો અર્જુને કીધું કે હવે આમનામ હાલે છે સાંખ્ય યોગ, તો હાલવા દે, કઈક સમજાશે, અને ભગવાન તો પરમ બુદ્ધિમાન છે. તો અર્જુનની સમસ્યા એ હતી કે આત્મા અમર છે, ગુણ અનુસાર આત્મા મરતો નથી, તો પછી મૃત્યુ છે શું? જે વાત ભગવાને અહીંયા રજૂ ઓલરેડી કરી દીધી છે કે મૃત્યુ શું છે, તો આ જેવો પ્રશ્ન ભગવાનને લાગ્યો કે અર્જુનને આ પ્રશ્ન અંદર થશે, તરત આ શ્લોક બોલ્યા, ન જાયતે મ્રિયતે વા કદાચિન, એમ તરત આત્માના લક્ષણોને પ્રકટ કર્યા. કારણ કે ભગવાન એવું ચાહે છે કે આત્માના વિષયમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં કે આત્મા મરે છે. કારણ કે જો સંશય રહી ગયો કે આત્મામાં કંઈક આમ તેમ થાય છે, તો એ વ્યક્તિ સાંખ્ય યોગ સમજી શકે નહીં. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જીવાત્માની વિશેષતા બતાવી રહ્યા છે. ચાર વિશેષતાઓ, આમ તો આઠ વિશેષતા છે, પણ મુખ્ય ચાર વિશેષતાઓ આત્માની ભગવાને આ શ્લોકમાં રજૂ કરી છે. એમાં સૌથી પહેલું છે, ભગવાન કહે છે ન જાયતે, ઈ જન્મ લેતો નથી. બીજું છે નિત્યમ, કેવો છે? નિત્ય છે. શાશ્વતોયમ, કેવો છે? શાશ્વત છે. અને પુરાણ, પુરાણ. આ ચાર મુખ્ય વસ્તુ છે. પછી ભગવાને ફરીને કીધું અજ, અજન્મ, એ તો એનું દાયું ન જાયતે, જન્મ લેતો નથી. અજ માને એનો જન્મ થતો નથી, જે જન્મથી રહિત છે. એને તો આપણને એવું થાય કે એકની એક વાતને ભગવાન રિપીટ શા માટે કરે છે? બસ એની વાત, આત્મા નિત્ય છે, અમર છે, શાશ્વત છે. અને એમ થાય કે હવે જો હર એકાદશીમાં આનું આવ્યું તો પછી અમે સમજી લેશું કે આત્મા નિત્ય જ છે. અને એકની એક વાતને ભગવાન એટલી દોહરાવી રહ્યા છે, આમ બાહ્ય દ્રષ્ટિ એવું લાગે છે, પણ એકાદશીમાં આવીને આપણે સાંભળવી પછી ખબર પડે છે કે આમાં કંઈક સિક્રેટ હતું. એવું થાય છે કે નહીં? અને એમનામ ભગવદ્ ગીતા વાંચો શું લાગે? આ એકના એક જ વાત ભગવાન રિપીટ મારે છે બધા શ્લોકોમાં. પણ હકીકત શું છે? કંઈક નવો સિદ્ધાંત એમાંથી પ્રકટ થાય છે. હવે તમે અહીંયા જુઓ કે ભગવાને કીધું કે અજો નિત્ય, નિત્ય કહી દીધું તો પછી શાશ્વત કહેવાની શું જરૂર છે? નિત્ય માને શાશ્વત. બધા જે શબ્દો છે, તમે ધ્યાનથી આ શ્લોક જોવો, પણ તમે જોઈ નહીં શકો, કારણ કે તમે ભગવદ્ ગીતા તો લાવ્યા નથી. ભગવદ્ ગીતા એક એવો સબ્જેક્ટ છે કે એના શ્લોકને સામે રાખ્યા વગર આ બધી વ્યાખ્યાઓનો તમારા માટે કોઈ અર્થ નથી. હું ઘણી વખતથી કહું છું ભગવદ્ ગીતા લઈને આવો, પણ ખબર નહીં તમને કેમ આળસ એટલી બધી થાય છે કે ભગવદ્ ગીતા નથી લાવતા. અને હું દોઢ કલાક બોલું, બે કલાક, તમે હું વિચાર કરું તમે હું સાંભળતા હશો ને હું સમજતા હશો. કારણ કે શ્લોક સામે છે નહીં તો તમને ખબર કેમ પડે છું કયા શબ્દની વ્યાખ્યા કરી રહ્યો છું, ભગવાન શું બોલે છે. કમસે કમ એટલી આળસને દૂર કરો કે એ શ્લોકોને અહીંયા લાવવાની કૃપા કરો, કે ભગવદ્ ગીતા જો સામે હશે તો આ બધા શ્લોકોનો કંઈક મતલબ છે, આનો કંઈક અર્થ છે. આ કોઈ સ્ટોરી કથા તો છે નહીં કે હું અહીં બોલી જાઉં તમે યાદ રાખી લેશો. એટલે સિદ્ધાંત છે આમાં, એક એક શબ્દનું. હું હજી કહી રહ્યો છું કે આમાં એક એક શબ્દનું કનેક્શન છે. શ્લોક જ તમારી સામે નથી તો કનેક્શનનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. પણ છતાં હવે આવી ગયા છો તો સાંભળો બીજું શું. તો જીવાત્માઓની જે ચાર વિશેષતા ભગવાને બતાવી, અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાણ, શબ્દો બધા એક સમાન લાગે છે આપણને કે આ બધું એક હરખું છે, અજન્મા, શાશ્વત, નિત્ય, પણ એનો સાચો અર્થ જે છે એ આચાર્યોના દ્રષ્ટિકોણથી જ્યારે જોવામાં આવે ત્યારે એનો સાચો અર્થ પ્રકટ થાય. આપણે જોઈ તો બધું કેવું લાગે? એકનું એક હે ને, કે અજન્માનો તો અર્થ નિત્ય છે કે જે જન્મતો નથી. તો આજે આત્માના આઠ ગુણ ભગવાન આ શ્લોકમાં બતાવે છે એને આજે આપણે જોવાના છે. અહીંયા ક્રમશઃ કેવી રીતે, જેવી રીતે ભગવાન આ શ્લોકમાં બોલ્યા છે, એક પછી એક જે સ્ટેપ, તો એ પ્રમાણે એમાં સૌથી પહેલું છે ન જાયતે, આત્મા જે છે એનો ક્યારેય જન્મ થતો નથી. ક્યારેય જન્મ થતો નથી એનો શું અર્થ છે? ક્યારેય માને કોઈ દિવસ આત્માને જન્માવી શકાતો નથી. તો શરીરને વિકસાવવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેમ કે ટેસ્ટ ટ્યુબ બેબી, એને અત્યારે કસનળીમાં બાળકોને ઉત્પન્ન કરવામાં આવે છે, તો એ જે શરીરને વિકસાવવાની જે ટેકનિક છે, જે વિજ્ઞાન, અને એમાં આજ લોકોનો વિશ્વાસ ખૂબ બેઠો છે. હવે વિચારણીય વસ્તુ એ છે કે લોકો એવું કહે છે કે વિજ્ઞાન જીવનને ઉત્પન્ન કરી રહ્યું છે, સાયન્સ. પણ તમે વિચાર કરો કે સાયન્સ જીવનને ઉત્પન્ન કરવા માટે જે કાંઈ વસ્તુ લાવે છે, એ વસ્તુ ક્યાંથી આવે છે? સૌ પ્રથમ કોઈ બાળકનો જન્મ કરાવવો હોય તો એમાં રજ અને વીર્યની જરૂર પડે. આ બે વસ્તુ વૈજ્ઞાનિકો ક્યાંથી પ્રાપ્ત કરે છે? શરીર, શરીર. પણ એ શરીરમાં ક્યાંથી આવ્યું છે? નહીં, કુદરતી. આ ભગવાનની સિસ્ટમ છે ને. તો સ્ત્રીનું બીજ કે પુરુષોના અણુ વિજ્ઞાન પોતે બનાવી શકતું નથી. બીજી વાત, ટેસ્ટ ટ્યુબ, કસનળી, જેમાં બાળકોને ઉત્પન્ન કરવામાં આવે છે, એ ટેસ્ટ ટ્યુબ બનાવવા માટેનું મટીરિયલ વિજ્ઞાનને ક્યાંથી પ્રાપ્ત થયું છે? કુદરતમાંથી. એને આજે પ્રકૃતિ છે ને, કુદરત, વૈજ્ઞાનિકો કહે છે કુદરતમાંથી. તો વિજ્ઞાનનો એક એવો સિદ્ધાંત છે કે જીવન જે છે એ કેમિકલમાંથી પ્રકટ થાય છે, આત્મા જે છે એ શેનો બનેલો છે? કેમિકલમાંથી. તો એ કેમિકલ ક્યાંથી આવ્યું? કુદરતમાંથી. હા, પણ હકીકત એ છે કે વિજ્ઞાનની આવી જેટલી કાંઈ થિયરીઓ છે, જેમાં એ લોકો એવો દાવો કરે છે કે અમે જીવન વિકસાવશું અથવા તો એકાદું શરીર બનાવ્યું હોય, તોય વિજ્ઞાન શરીર બનાવે છે. ઈ તે પુરુષના વીર્ય અને સ્ત્રીઓના બીજને લઈ વિજ્ઞાન પોતે કોઈ શરીર પ્રગટ કરી શકતું? તો પુરુષનું વીર્ય અને સ્ત્રીનું બીજ મળવાથી આ સંસારમાં રોજ લાખો બાળકોનો જન્મ થાય છે, રોજ. તો આમાં શું નવી પ્રોસેસ છે? વાત સમજાય છે હું કહી રહ્યો છું? જે સ્ત્રી બીજ અને પુરુષના કણને મેળવવાની જે પ્રોસેસ ઓલરેડી કુદરતમાં છે, એનાથી સંતાનો પ્રકટ થઈ રહ્યા છે, એ જ વસ્તુને વિજ્ઞાને બહાર કરી, માતાના ગર્ભની બહાર. અને વિજ્ઞાન એવું કહે છે કે જીવન અમે ઉત્પન્ન કર્યું છે. સમજ પડી? જે બાળક માતાના ગર્ભની અંદર ઓલરેડી જન્મી રહ્યા છે પ્રકૃતિમાં, અત્યારે રોજના લાખો બાળકો જન્મે છે, એ જ બાળકને માતાના ગર્ભની બહાર વિજ્ઞાને પ્રકટ કર્યું અને દાવો શું કર્યો? અમે બાળક પ્રકટ કર્યું છે. સમજાય છે વાત? વિજ્ઞાન શું કહેવા માંગે છે? જે ક્રિયા ઓલરેડી કુદરતમાં થઈ રહી છે, એ જ ક્રિયાને પોતાની પ્રયોગશાળામાં કરી અને એ લોકો એવું સાબિત કરે છે કે આ અમે કર્યું છે. બીજો એક દાવો એમનો એવો છે કે આત્માને ઉત્પન્ન કરી શકાય છે, આત્માને અમે જન્મ કરાવશું. પ્રભુપાદજીએ કીધું ક્યારે? ઇન ફ્યુચર, ભવિષ્યમાં. પ્રભુપાદજી કે આવું ભવિષ્ય કોઈ દી આવવાનું નથી, કે આત્મા જે છે એ કેમિકલથી. કારણ કે ઘણા લોકો આ મૂર્ખ વૈજ્ઞાનિકોની વાતમાં ફસાઈ જાય છે કે ના ના, વિજ્ઞાન તો આત્મા બનાવશે હો એક દિવસ. કેવી રીતે બનાવશે જરાક સમજાવો. તો ભગવાન કહે છે ન જાયતે, આ જન્મ જ નથી લેતો આ, હે ને, આનું મેન્યુફેક્ચરિંગ શક્ય હે ને? શું બનાવશે વૈજ્ઞાનિક બધા? ભગવાન કહી રહ્યા છે કે આ મેન્યુફેક્ચર ન થાય. ન જાયતે, જન્મ નથી. તો સિદ્ધાંત ભગવાન આ શબ્દથી પ્રસ્તુત કરી રહ્યા છે કે આપણે ભૌતિક પ્રયાસ દ્વારા કોઈ જીવને ક્યારેય ઉત્પન્ન કરી શકતા નથી. કોઈ દિવસ આ સંસારમાં જીવ ઉત્પન્ન થતો નથી. હા, શ્રીમદ ભાગવતમમાં તૃતીય સ્કંદમાં શરીરના ઉત્પન્ન થવાની ઘટનાનું વર્ણન ભગવાન કપિલ માતા દેવહૂતિને સમજાવે છે કે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીની સંગતિ કરે તો એ પુરુષના વીર્ય દ્વારા આત્મા જે છે એ સ્ત્રીના બીજનો આશ્રય લઈ અને સ્ત્રીના ગર્ભની અંદર પ્રવેશ કરે. પ્રથમ રાત્રિએ એ કલલ બને, પાંચ રાત્રિમાં પરપોટો બને, દસ રાત્રિમાં બોરના ઠળિયા જેટલું કડક માંસનો લોચો બને. પ્રથમ માસ વીતે મસ્તિષ્ક માથું બને, દ્વિતીય માસની અંદર હાથ પગ બને, ત્રીજા માસમાં નખ ચામડી વાળ ઇન્દ્રિયો ઇત્યાદિ. તો આ રીતે શરીર જે છે એ માતાના ગર્ભમાં વિકસે છે, પણ આત્મા કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. કોઈ પિતા કોઈ સ્ત્રીના ગર્ભની અંદર આત્માનો પ્રવેશ કરાવે તો એ આત્મા પિતાના શરીરમાં ઉત્પન્ન નથી થતો, એ ઓલરેડી પ્રકૃતિમાંથી પોતાના કર્મ અનુસાર ફરતા ફરતા એ પિતાના શરીરમાં પ્રવેશ પ્રાપ્ત કરે અને એ પિતાના શરીરમાંથી એ માતાના ગર્ભની અંદર જાય. સિસ્ટમ આ છે, સમજાય છે? કયો આત્મા કયા પિતાનો આશ્રય લઈ કઈ માતાના ગર્ભની અંદર જવાનો છે આ પ્રત્યેક જીવાત્માઓના કર્મ અનુસાર ફિક્સ હોય છે. એમાં કોઈ વ્યક્તિ એમ ન કે અમે ઉત્પન્ન કર્યા છે, પ્રકૃતિએ જે નિશ્ચિત કર્યું. અને એ નિર્ણય શેના આધારે લેવામાં આવે છે? કર્મના આધાર ઉપર. કર્મ અનુસાર શરીર મળે કે આ આત્માને મનુષ્યના શરીરમાં નાખવાનો છે, આને પશુઓના શરીરમાં નાખવાનો છે, કે 84 લાખ માંથી કયું શરીર આપવું, એ કર્મ અનુસાર પ્રકૃતિ નક્કી કરે. અને એ પ્રમાણે એ જીવાત્મા એ જ પિતાના શરીરમાં દાખલ થઈ અને નક્કી કરેલી માતાના ગર્ભથી જ આ સંસારમાં પ્રગટ થાય છે. આ નિયમ છે. પણ આત્મા ક્યાંથી આવે છે? પ્રશ્ન તો હજી ઊભો છે. બ્રહ્માંડ ભ્રમિતે કોણ? ભાગ્યવાન જીવ. આ બ્રહ્માંડની અંદર અસંખ્ય જીવાત્માઓ ફરતા રહે છે. બ્રહ્માંડ ભ્રમિતે, ભ્રમિતેનો અર્થ છે સૂક્ષ્મ વાયુના સ્વરૂપમાં અનંત કોટી જીવ ફરે છે. એ અનંત કોટી જીવમાંથી જે જીવ પોતાના પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રકૃતિ એને કોઈ માતા કે પિતાની ચોઈસ આપે છે. ચોઈસ માને કે તારે આ પિતા અને આ માતાના ઘરે તારે જવાનું છે. એ ચોઈસ માને જીવાત્મા પોતે ચોઈસ નથી કરતો કે મારે અહીં જવાનું છે, પ્રકૃતિ એને દાખલ કરે છે. તો આ રીતે પોતાના કર્મ અનુસાર એ શરીરની પ્રાપ્તિ કરે છે. ન જાય તે જન્મ થતો નથી. તો જન્મ કોનો થાય છે? શરીરનો. સમજ પડી હે ને? આપણે સમજ્યા વગર આગળ વધવાનું નથી. ગયો શ્લોક મને રિપીટ ચલાવવાની ઈચ્છા હતી, મને યાદ છે, પણ અમે કીધું હવે કઈ નહીં, જેટલા લોકો કમસે કમ ભગવદ્ ગીતા લઈને આવે છે એનો હું વાંક છે, એટલે પછી કીધું હવે હાલવા દો. તો એક ગુણ જે છે આત્માનો એ સમજ પડી કે આત્મા જન્મ લેતો નથી. જન્મ કોણ લે છે? શરીર જન્મ લે છે, હે ને? તો આ ગુણને હું વિશેષ નહીં, આ જ રીતે 8 ગુણને હું પ્રસ્તુત કરીશ. જો અને જે તમને નહીં સમજાય તો એમાં આપણે વિશેષ વ્યાખ્યા કરશું. આ તો ખબર પડી કે ન જાય તે માને જન્મ દેનો થવાનો નથી. જન્મ શરીર લે છે. બીજું છે કે આત્મા જન્મતો નથી તો શું એ મરે છે? જન્મ તો લેતો નથી તો શું એનું મૃત્યુ થાય છે? તો ભગવાન તરત બોલ્યા, પ્રશ્ન ઉઠાવવાનો કોઈ ચાન્સ નથી. ન જાય તે ન મરીય તેવા, અર્જુન એ જન્મ લેતો નથી અને ન મરીય તે મરતો નથી. એને શરીરો મરે છે, આત્મા ક્યારેય મરતો? આ સંસારમાં જોવાઈ રહ્યું છે ને, જ્યાં સુધી આત્મા શરીરની અંદર હોય છે ત્યાં સુધી શરીર ચાલે, કામ કરે, ઓફિસે જાય, કોકની સાથે ઝઘડો કરે, એને નિયમોનું ઉલ્લંઘન કરે, પાપ કરે, પુણ્ય કરે, બધી વસ્તુ થાય. અને જેવો એ આત્મા શરીરમાંથી નીકળી જાય એટલે શરીર ખોખું બની જાય. પછી તમે એ શરીરને કદાચ તમે આમ ચપ્પુ લઈને એને કટિંગ કરી નાખો ને તો એમાં એ શરીર કાંઈ બોલે નહીં. એ શરીરને આપણે જ સગા સંબંધીઓ સ્મશાનમાં લઈ જાવી, ચિતા ઉપર મૂકવી, અગ્નિ આપવી, સુરત જેવા શહેરોમાં ગેસ હીટરથી બાળો, છતાં શરીર એક ઉકારો કરે. અને એ જ શરીરમાં જ્યારે આત્મા હોય ત્યારે શું થાય, થોડું એવું વાગે આને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ કરીએ છીએ ને. અને આત્મા નથી હોતો ત્યારે તો કે આને બાળો. એનો એ જ વ્યક્તિ છે. પોઝિશન શું થાય છે જુઓ, માનો કોઈ વ્યક્તિનો અકસ્માત થયો, બહુ વાગ્યો, લોહી નીકળી રહ્યું છે શરીરમાંથી, તો ઘણા બધા લોકો એને ઉઠાવીને શું કે આને હોસ્પિટલ લઈ જાઓ, હે ને, જલ્દી કાંઈ તકલીફ ન થાય એમ આને હોસ્પિટલમાં બહુ સાચવવાનો પ્રયાસ કરે. અને હોસ્પિટલમાં જાય અને ત્યાં વ્યક્તિના શરીરમાંથી આત્મા નીકળી જાય, પછી કે તો હવે આને સ્મશાનમાં લઈ જાઓ બાળો. તો એને તમે પૂછો કે ભાઈ બે મિનિટ પહેલા તો તમે આ શરીરને સાચવવા માટે આટલો ઉપાય કરતા હતા, એસી વાળી ગાડી મંગાવી, આ કર્યું તે કર્યું, કે કોઈ પણ રીતે એને કેન પ્રકારે આ શરીર બચી જાય, અને હવે તમે એમ કહો છો કે આને સ્મશાનમાં લઈ જઈને બાળી દો કેમ? તો એ વ્યક્તિ ભલે આત્માના વિષયમાં જાણતો ન હોય પણ એ વ્યક્તિ કહેશે કે આમાં જે ભાઈ જે હતા એ હવે નથી, આમાં એ નથી રહ્યા. તો કોઈ પૂછે આ ભાઈનું શું થયું, તો કે એ ભાઈ મરી ગયા. વાસ્તવિકતા અહીંયા માર ખાઈ જાય છે. એ ભાઈ મરતા, એ ભાઈ માને આત્મા જે અંદર હતો, એ મરતો મરે છે શરીર જે સામે પડ્યું છે, એની મરેલું જ હોય છે શરીર. એને પછી તમે બાળો, કાપો, જમીનમાં દાટી દો, કાંઈ પણ કરો, એ શરીર કોઈ પ્રતિકાર કરતું નથી. આ એક સાબિતી છે કે શરીરો મરે છે, આત્મા મરતો. તો બે સિદ્ધાંતમાં ચાર સિદ્ધાંત ક્લિયર થયા. આત્મા જન્મતો નથી, જન્મ કોણ લે છે? શરીર. આત્મા મરતો નથી, મરે છે કોણ? શરીર. સમજાય છે? હવે તમે બુદ્ધિમાન શ્રોતા, હવે કંઈક સાંખ્ય યોગ થોડો થોડો અંદર ઉતરતો હોય એવું લાગે છે. કારણ કે શરીરો મરે છે એ નિશ્ચિત છે, આત્મા ક્યારેય મરતો નથી. કારણ કે મહાભારતના 18 પર્વ છે, એમાં એક પર્વ છે અશ્વમેઘિક પર્વ, અશ્વમેઘ પર્વ. એમાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે, યુધિષ્ઠિર, આ શરીરની અંદર રહેવા વાળો આત્મા જે છે એ શરીરો બદલે છે. કેવી રીતે બદલે છે? તો ભગવાને ત્યાં જીવાત્માઓની બે ગતિનું વર્ણન કર્યું છે કે પાપ કરવા વાળા જે જીવ છે એને યમરાજજીના દૂતો લેવા માટે આવે છે, અને ત્યાર પછી એને આ સ્થૂળ શરીર તો છૂટી ગયું છે, હવે આને તો સ્મશાનમાં બાળી દીધું હોય, અને સૂક્ષ્મ શરીરમાં રહેવા વાળા એ જીવને એક બીજું શરીર, યાતના શરીર પ્રદાન કરી અને મારતા મારતા ક્યાં લઈ જાય છે? નરક સુધી. નરકની અંદર જઈને તેને ઓર માર મારવામાં આવે છે, ઓર વધારે દુઃખ અને યાતનાઓ આપવામાં આવે છે. અને ત્યાર પછી ભગવાને કીધું કે યમરાજજી આ લોકોને ખૂબ ડરાવે છે, ખૂબ યાતનાઓ આપે છે. અને ત્યાર પછી બીજા પુણ્ય કરવા વાળા જે જીવ છે તો એ જ જીવાત્માઓને એ જ યમરાજજી સાક્ષાત ધર્મરાજના રૂપમાં દેખાય છે. અહીં સુંદર યમરાજજી લઈ જાય છે એ પુણ્ય કર્મ વાળાને એના લોકમાં, અને ઘરે જઈને ફીસ્ટ પાર્ટી, આ તે બધા એકદમ જલસા. હકીકત છે, તમે વાંચો મહાભારત, ખૂબ યમરાજજી પાર્ટી કરે છે આવા પુણ્યાત્માઓ સાથે. આપણે સન્ડે ફીસ્ટ કરીએ છીએ ને એમ, અને એ ફીસ્ટ કરીને પછી એને જવા દે ક્યાં? ઉચ્ચ લોકમાં, સ્વર્ગ ઇત્યાદિ મહરલોક, ઉચ્ચતર લોકમાં મોકલે છે. તો આ પાપી અને પુણ્ય આ બંને પ્રકારના જીવોની ગતિનું વર્ણન ભગવાને મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજને કર્યું છે કે પાપીઓના શરીરમાં જીવાત્મા જાય છે ત્યારે એક અલગ શરીર બદલે છે, ઉચ્ચતર લોકની અંદર એ જીવાત્માઓ જાય છે શરીર બદલાય છે, દેવતાઓનું શરીર મળે છે, પણ અંદર રહેવા વાળો જે આત્મા છે એને કાંઈ થતું. તમે સિદ્ધાંત સમજ્યા કે શરીર મરે છે, શરીર અહીંયા છૂટ્યું એમાંથી આત્મા નીકળ્યો, એ આત્મા ગયો ક્યાં? જો પાપ કર્યું હશે તો યાતના શરીરમાં જશે, અને જો પુણ્ય કર્યા હશે તો ઉચ્ચતર લોકો, મતલબ દેવતાઓના શરીરમાં જશે. શરીર બદલાઈ ગયા પણ અંદર રહેવા વાળો આત્મા જે છે એ બદલાતો એનો એ રહે છે, કારણ કે એ મરતો નથી. મરે જ કોણ? શરીર મરે છે. એટલા માટે ભગવાન સમજાવી રહ્યા છે કે શરીર અને આત્માનો સંબંધ શું છે, સ્થિતિ શું છે બંનેની. તો શરીર અને આત્માની જે સ્થિતિ છે એ અહીંયા સુધી તો ક્લિયર છે કે જન્મય તે શરીર લે છે અને મરે છે કોણ? શરીર. આત્મા નથી જન્મ લેતો, નથી તો એ મરતો. ન જાયતે ન મ્રિયતે. બે ગુણ કમ્પ્લીટ થઈ ગયા. આવો ત્રીજો ગુણ કે છે, નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય. આ જીવાત્મા, આ સંસારમાં ઘણા લોકો એવું માને છે કે જીવાત્મા એક વખત ઉત્પન્ન થઈ ગયો, એક વખત અહીંયા આવી ગયો, પછી આ ફરી ક્યારેય ઉત્પન્ન થવાનો નથી. લોકોની મેન્ટાલિટી શું છે? પહેલા આત્મા હતો નહીં, અત્યારે ખાલી આપણને થોડીક વાર મળ્યો છે, અને ઇન ફ્યુચરમાં શરીરનું મૃત્યુ થયા પછી તે કાંઈ રહેવાનું નથી. આ કોણ માને છે આવું? અજ્ઞાની. તમે બહુ આગળ જવાબમાં પગી ગયા, ત્યાં આપણે જવા નતું અજ્ઞાનમાં. અજ્ઞાની આવું માને છે કે ભાઈ પહેલા કાંઈ હતું નહીં, અત્યારે આ શરીર મળ્યું છે એમાં એક આત્મા છે કે એનું ન હોય જે હોય, મતલબ અત્યારે જલસા કરવાના છે, મૃત્યુ થયું પછી કાંઈ રહેવાનું નથી, આવું માને છે આજના વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવી લોકો, સમાજના ફર્સ્ટ ક્લાસ લોકો જેને કહેવામાં આવે, ઉચ્ચતર સમાજની અંદર રહેવા વાળા આ બે વ્યક્તિઓ, વૈજ્ઞાનિક અને બુદ્ધિજીવી દાર્શનિકો ફિલોસોફરો, એ આ મતને માને છે કે એક જ વાર જીવન મળે છે, આનો નાશ થાય એટલે પછી બધું પૂરું સમાપ્ત. તો ભગવાન આ સિદ્ધાંતનું અહીંયા ખંડન કરી રહ્યા છે. કેટલું ક્લિયર, નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ. ભગવાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આત્મા જે છે એ ક્યારેય ઉત્પન્ન થયો નથી, અને એવું નથી કે ઇન ફ્યુચરમાં આ આત્માને કોઈ ઉત્પન્ન કરશે. ભગવાન એ કહી રહ્યા છે, નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ. ન તો કોઈએ ભૂતકાળમાં આત્માને ઉત્પન્ન કર્યો નથી, વર્તમાનમાં આત્મા ઉત્પન્ન થતો કે નહીં તો ઇન ફ્યુચરમાં કોઈ આત્માને ઉત્પન્ન કરશે. તો પછી આ વૈજ્ઞાનિકોનો જે સિદ્ધાંત છે એને ભગવાન જડ મૂળથી કાપી રહ્યા છે કે એક જ વખત જીવન મળે છે, એક વખત જીવન પૂરું થયું એટલે સમાપ્ત, આ વાત સત્ય છે નહીં. ભગવાન અહીંયા કાપી રહ્યા છે. શા માટે? કારણ કે આ જ સિદ્ધાંત અજ્ઞાનનું મૂળ છે. ડાર્વિનને ઓલો વિચાર ક્યાંથી આવ્યો તો જાણો તમે? કે આપણા પૂર્વજો વાંદરા છે. આ વિચાર ડાર્વિનના મનમાં આવ્યો ક્યાંથી? એનું મૂળ આ છે કે ડાર્વિન એવો માનતો હતો કે જીવન જે છે એ એક જ વાર મળે છે, સમજાય છે? બાકી ઉત્ક્રાંતિઓ થાય પણ જીવન એક જ, હરેક જીવાત્માઓને એક જ ચાન્સ આપવામાં આવે છે, અહીંયા રહેવાનું એક જ ચાન્સ. આ મત હતો વિજ્ઞાનનો. અને એ અજ્ઞાનના સિદ્ધાંત ઉપર શું થયું કે આ સિદ્ધાંત જે જે લોકોએ એક્સેપ્ટ કર્યો અને બધાએ ખોટા નિષ્કર્ષ કાઢ્યા આમાંથી. કારણ કે એ તો સીધું છે ભાઈ કે અજ્ઞાનનો સિદ્ધાંત જ્યારે તમે સ્વીકાર કરશો તો નિષ્કર્ષ તો ખોટા જ નીકળવાના છે. મેં તમને ઉદાહરણ આપ્યું પહેલા કે કોઈ વ્યક્તિ ગીતા વાંચે ને પછી એમ કે ગીતામાં કીધું છે કર્મ કરવું જોઈએ, બીજું કાંઈ કરવાની જરૂર નથી, તો હું એક જ શ્લોક મહત્વનો છે કર્મનો? ભગવદ્ ગીતાના તો એક એક શબ્દ મહત્વપૂર્ણ છે, પણ એની ઉપર એ વ્યક્તિ ધ્યાન આપતા? કારણ કે મૂર્ખ, ખોટા. કારણ કે મૂળ જ જ્યારે અજ્ઞાન છે તો એમાં સત્યની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? મૂળમાં જ અજ્ઞાન પકડ્યું છે તો એ માણસ પાસે તમે એમ વિચાર કરો કે આ આપણને કંઈક સારું સમજાવશે, કેવી રીતે સમજાવી શકે? સિદ્ધાંત જ જેણે ખોટો પકડ્યો છે એ આ લોકો પકડી રહ્યા છે. કોણ? જે બુદ્ધિજીવી છે, વૈજ્ઞાનિકો છે, ભણેલા લોકો છે, જેને સમાજના હાયર સ્ટાન્ડર્ડના લોકો માનવામાં આવે છે, એણે અજ્ઞાન પકડ્યું છે એવા લોકોએ. અને એટલા માટે એ લોકો જે નિષ્કર્ષ આપે છે એ નિષ્કર્ષ કેવા હોય છે? ખોટા, કે આત્મા જેવું કઈ છે. એકવાર શિલ પ્રભુપાદજી અમેરિકામાં એક ચર્ચમાં ગયા. ચર્ચમાં ગયા તો ત્યાં કેટલાય ડુક્કર બાંધ્યા સુવર. પ્રભુપાદજી પૂછ્યું કે આ ચર્ચ ની અંદર આ સુવરોને કેમ બાંધ્યા? તો કે આજ તો પાદરીનો બર્થડે છે, પોપ, પોપ કે ને ક્રિશ્ચિયનમાં, એનો બર્થડે છે તો આ એનું ફીસ્ટ છે. અચ્છા, પાદરીને પૂછ્યું પ્રભુપાદજીએ કે તમે આ પશુઓની હત્યા શા માટે કરો છો? બાઇબલ તો કહે છે કે તારે હિંસા ન કરવી, હત્યા ન કરવી જોઈએ. તો એને સ્પષ્ટ એકદમ એક નાલાયક વ્યક્તિની જેમ ઉત્તર આપ્યો પ્રભુપાદજીને કે આમાં થોડી જીવ હોય છે. વિચાર કરો, એ ડુક્કરમાં જીવ હતો તો એ મોટું કેમ થાય? એટલી તો અક્કલ હોવી જોઈએ ને કે એક ડુક્કરમાંથી બીજા ડુક્કરનો જન્મ થાય છતાં એમાં જીવ. આ એક પોપની વાત નથી, બૌદ્ધના ધર્મગુરુ દલાઈ લામા પોતે માંસાહારી વ્યક્તિ છે, એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે માંસાહાર શા માટે કરો, કે પશુઓમાં જીવ હોતો નથી, બૌદ્ધ ધર્મ અહિંસાના પ્રચારક વ્યક્તિ પશુઓનું માંસ ખાય છે, શા માટે? આટલા મોટા ધર્મગુરુ હોવા છતાં આ ભૂલ શા માટે કરે છે? એનું એક જ કારણ છે કે સિદ્ધાંત જે છે એ કયો પકડ્યો છે? અજ્ઞાન. એ લોકો એવું માને છે કે પશુઓનું જીવન એક જ વાર હોય છે, એને મારી નાખો તો એમાં કઈ પાપ લાગતું? હવે જે ધર્મગુરુઓની આ મેન્ટાલિટી છે તો એ નીચેવાળાને શું શીખવાડે? આજ ખાવ, પશુઓને મારો, કાપો, આમાં કાંઈ વાંધો નથી. અને એવા મૂર્ખ વ્યક્તિઓની પાછળ જે સમાજ ચાલી રહ્યો છે તો એ તો નિશ્ચિત રૂપે મૂર્ખ બનવાના છે. એટલા માટે આ સમાજમાં અજ્ઞાન ફેલાઈ રહ્યું છે. પણ ભગવાન જડ મૂળથી કાપી રહ્યા છે. ભગવાન કે અજ્ઞાનને શું કામ કાપવું, અજ્ઞાનનું મૂળ જ કાપી નાખું તો પહેલેથી. પણ તકલીફ એ થઈ, ભગવાને તો ગીતામાં અજ્ઞાનના મૂળને કાપ્યું પણ ભગવાને ગીતામાં કીધું પણ કોઈએ વાંચ્યું નહીં, કારણ કે બધાએ એક જ વાંચ્યું, કર્મ કરવું જોઈએ. અને કયા શ્લોકમાં ભગવાને આટલો ભાર આપ્યો છે એ મને ખબર નથી કર્મના વિષય. ગમે એને પૂછો આખા ભારત વર્ષમાં ભગવદ્ ગીતાનો સાર શું છે, કર્મ કરવું જોઈએ. અને એને પૂછો તો ડેફિનેશન શું છે કર્મની, તો કે એ ખબર નથી. શું કર્મ એ છે બીજાનું લઈ લેવું, કોઈને છેતરવા બિઝનેસમાં? આ કર્મ શીખવાડ્યું છે ભગવાને ગીતામાં. કર્મની વ્યાખ્યા જાણતા નથી, કર્મ શું છે એ ખબર નથી, પણ એક બોલતા આવડે છે બસ. ગીતામાં ભગવાને કીધું કર્મણ્ય વાધિકારસ્તે, કોઈકે શીખવાડી દીધો છે આ એક શ્લોક, રહેતા જ કરે પોપટની જેમ, એક નહીં. આવું થાય છે કે નહીં? કારણ કે અધૂરું જ્ઞાન. ગુજરાતી ભાષામાં કહે ને, અધૂરો ઘડો છલ કે વધારે. આવડતું ન હોય, કાંઈ ખબર ન હોય, પણ સમાજમાં એવો આમ બાર કે નહીં, એમ પાસે બે ચાર જણા ચેલા એવા રાખ્યા હોય, અમારે બોલ્યા હોય છગનભાઈને જ બહુ ખબર પડે એવું હોય. સોસાયટીમાં રોજ રાતે બેઠા હોય, ગીતા ભાગવતની વાત કરે, બાકી એને બહુ ખબર પડે. એને કોઈ ઇસ્કોન વાળો મળ્યો હોય, તમારે જેવા જ જ્ઞાની છે એવું ભાઈ. કેવી રીતે લોકો કમ્પેર કરે છે હોય. અને એને પૂછો તમે એકાદ સિદ્ધાંત પૂછો કે ભગવાને આ શા માટે કીધું, તો કે એ કાંઈ ખબર નથી, કોઈ જવાબ નહીં આપે. આ સ્થિતિ છે આજના જ્ઞાનીઓની. ગેંગે ફેફે કરે, વાત ગોળ ગોળ ઘુમાવા માંડે. શું કામ? કારણ કે તટસ્થતાથી ક્યારેય આવો વિચાર કર્યો હોય તો ખબર પડે ને કે ભગવાન શું સમજાવી રહ્યા છે, શું કહી રહ્યા છે. તો ભગવાને કીધું કે અજ્ઞાનનો મૂળ છે આ સિદ્ધાંત, કે જીવન એક જ વાર છે. જો વ્યક્તિ પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કરે તો એને પાપ અને પુણ્ય કર્મમાં વિશ્વાસ બેસે છે, અને એટલા માટે એ પાપ કરતો અટકે છે. એટલે સમસ્ત અજ્ઞાન જે છે એ ક્યાંથી ઊભું થયું છે? અહીંયાથી. જે લોકો એવું માને છે કે આ જીવન એક જ વાર, એટલે એ લોકોને પાપનો કોઈ ડર નથી, કારણ કે પછી જ કાંઈ પાપ બાપ તો લાગવાનું છે નહીં કાંઈ. તો એક કામ કરો ને, મોજ કરો, અહીંયા જે મન ફાવે એ કરો. શું કામ? કારણ કે આ શરીર પૂરું થયું પછી કાંઈ છે નહીં, પણ એને આ ખબર નથી એટલે એ શું કરશે કે પાપ પ્રવૃત્તિઓ જે છે એને ઓર વધારે પ્રોત્સાહન આપે છે. કારણ કે આ એક જીવનના સિદ્ધાંત વાળા એ બધા અજ્ઞાનીઓ છે ટોટલ, અને એટલે આ અજ્ઞાન દુનિયામાં ફેલાઈ રહ્યું છે. અને લોકોનામાં મજા આવે, કેમ ન આવે ભાઈ? કારણ કે જે મન ભાવે કરો, પાપ પુણ્યની બીક જ નહીં કાંઈ, તો લોકો શું કરશે? આજ એટલા માટે આ જે સિદ્ધાંત છે એ અજ્ઞાનનું મૂળ છે. પણ શિલ પ્રભુપાદજીએ આની એક અલગ ટાઈપ વ્યાખ્યા કરી છે તાત્પર્યમાં. પ્રભુપાદજીએ કીધું કે ભૂતવા શબ્દ જે છે એનો અર્થ થાય છે ભૂતકાળ, ભવિતા શબ્દ જે છે એનો અર્થ છે વર્તમાન, એને એનાથી શબ્દ છે ભવતી ઇત્યાદિ, જે વ્યાકરણમાં એ લોકો ભણ્યા છે એને ખ્યાલ હશે. અને ભૂયહ, ભૂયહ નો અર્થ શું છે? ભવિષ્ય. પ્રભુપાદજી કહે છે કે ન તો આત્મા પહેલા ઉત્પન્ન થયો છે, માલે ભૂતવા, ભૂતવાનો અર્થ છે કે આત્મા ભૂતકાળમાં ક્યારેય ઉત્પન્ન થયો નથી, ભવિતા નહીં તો વર્તમાનમાં આત્માને ઉત્પન્ન કરી શકાય છે, અને ભૂયહ ન તો ભવિષ્યમાં કોઈ આત્માને ઉત્પન્ન કરી શકશે, આ ક્યારેય સંભવ નથી. તો આ જે વાક્ય ભગવાન બોલ્યા છે નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂયહ, એનો સીધો અર્થ છે કે આત્મા પહેલા ક્યારેય ઉત્પન્ન થયો નથી, અત્યારે ઉત્પન્ન થતો નથી, અને ભવિષ્યમાં એને કોઈ ઉત્પન્ન કરી શકવાનું નથી. તો વૈજ્ઞાનિકો તો કહે છે કે કેમિકલથી બન્યો છે. તો ભગવાન આનું ખંડન કરે છે કે આત્મા શેનાથી બન્યો? કોઈ વસ્તુથી આત્મા બનતો એવું કોઈ રસાયણ દુનિયામાં છે જ નહીં જે આત્માને બનાવી શકે. સમજ પડી? ભગવાન આ સિદ્ધાંતને ક્લિયર કરે છે. સમજ પડે છે આ વાત હું કહું? આ ફિલોસોફિકલ છે, આ પ્રેક્ટિકલ છે, અને આ નહીં સમજો તો આત્મા શું છે એ જીવનમાં ક્યારેય ખબર નહીં પડે, એટલું જટિલ તત્વ છે. આપણને લાગે છે કે એકની એક વાત ભગવાન રિપીટ કરે છે, આ ખબર હતી નગર વળી છોકરા સાયન્સમાં ભણે અને આવીને કે ઈ કે પપ્પા તમને ખબર છે આત્મા ક્યાંથી આવે છે? કેમિકલમાં. કોણે કીધું? ડોક્ટર મિલર. અને બાપા પછી સત્સંગમાં આવીને પ્રશ્ન કરે. અમારો છોકરો તો કહે છે રસાયણમાંથી ઉત્પન્ન થયું, પણ તમારો છોકરો ક્યાંય થઈ જાય હે ને? ક્લિયર સિદ્ધાંત ભગવાન અહીંયા ખંડન કરી રહ્યા છે. આત્મા કોઈ વસ્તુથી બનતો નથી, એ શું છે એની ચર્ચા આગળ કરવામાં આવશે. પણ એક વસ્તુ છે કે જો ભગવાનની વાત તમે માનશો તો એક તો વ્યર્થ પરિશ્રમમાંથી બચી જશો. ઓલા કેટલા મથે છે કેમિકલના ઢગલા ઢગલા, કેટલા કરોડો રૂપિયાનું કેમિકલ બગાડ નાખ્યું આત્મા બનાવવામાં. ખોટો પરિશ્રમ છે કે નહીં? વ્યર્થ પરિશ્રમથી બચી શકાય, અને બીજું ટાઈમ બચશે. અમુક વૈજ્ઞાનિકો એવા થયા કોઈ કે ચેક લખીને આપ્યા ને તે બેંકમાં નાખવા જવાનો ટાઈમ નહોતો. બોલો, દુનિયાનો મહાન સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, નોબેલ પ્રાઇઝ મળ્યું, તો ચેક જે બુક વાંચતો હતો ને એમાં વચ્ચે મૂકેલું, યાદ રાખે ને પન્નું આયા આયા વાંચતા વાંચતા, એમાં ચેક મૂકેલો વચ્ચે, મર્યા પછી નોબેલ પ્રાઇઝ નો ચેક એમાં જ નીકળ્યો. વાપરવાનો ટાઈમ આ વિજ્ઞાન હે ને. તો ટાઈમ વેસ્ટ કરવામાંથી બચવું હોય તો સીધું ભગવાનની વાત શબ્દ પ્રમાણને સ્વીકાર કરતા શીખો. અને અનુભવ સિદ્ધ છે, શબ્દ પ્રમાણે છે, અનુભવ પ્રમાણે છે. અને વિજ્ઞાનમાં નથી શબ્દ પ્રમાણ, નથી અનુભવ પ્રમાણ, બેમાંથી એકય નથી. છતાં લોકો વિજ્ઞાનને પ્રાયોરિટી આપે છે. શાસ્ત્રમાં બે પ્રમાણ નહીં, 10 પ્રમાણ છે. શબ્દ, અનુમાન, પ્રત્યક્ષ એને બધા પ્રમાણાની ઉપર લાગુ પાડો, પ્રત્યેક પ્રમાણ આમાં સહી સાબિત થાય છે. આ જે વાત ભગવાન શ્રી કૃષ્ણ બોલી રહ્યા છે એમાં, અને એ જ 10 પ્રમાણને તમે વિજ્ઞાનની ઉપર લાગુ પાડો એમાંથી એકય સાબિત ન થાય, એકય હે ને. એટલે વિજ્ઞાન ઉપર બહુ ગર્વ કરવા જેવું નથી. ગર્વ જો કરવો હોય તો ભગવદ્ ગીતા ઉપર કરો, શ્રીમદ ભાગવતમ ઉપર કરો, જે સહી વિજ્ઞાન તમારી સામે પ્રસ્તુત કરે છે. આત્માના વિષયમાં આટલું જ્ઞાની વૈજ્ઞાનિકો પાસે નહીં હોય જે ભગવાનના ગીતામાં રજૂ કર્યું છે, પ્રસ્તુત થયું છે આયે. તો આગળનો ગુણ ભગવાન બતાવે છે અજ. આત્મા કેવો છે? અજ. આ યાદ રાખજો, હું પૂછીશ પ્રવચન પૂરું થયા પછી. અજ, અજ માને વળી આવ્યું જે જન્મ લેતો નથી. પણ આ આપણો અર્થ છે, અજ અમાને નહીં અને જ માને જન્મ, જેનો જન્મ નથી. તો કેવી રીતે જન્મ નથી? પેલા ભગવાને કીધું ન જાયતે, પેલા કીધું ન જાયતે માને એનો જન્મ નથી, અને હવે શું કે છે? અજ, અજય છે એનો જન્મ. તો આ બે શબ્દો વચ્ચે શું ડિફરન્ટ છે? કોઈ સમજાવી શકે? કોઈ સમજે છે? અજ અને ન જાયતે આ બે ની વચ્ચે શું કોમન શું છે અને તફાવત શું છે? નથી ખબર. બુદ્ધિજીવી વ્યક્તિ હોય તે સાહસ નથી કરતા જવાબ આપવાનો, અહીંયા બેઠા છે. ભગવાને પહેલા જે કીધું ન જાયતે, તો એની વ્યાખ્યા આપણે સાંભળી કે જેનો ક્યારેય જન્મ નથી, અર્થાત જેને કોઈ પણ વિધિ કે કોઈ પણ થિયરી દ્વારા એને ઉત્પન્ન કરી શકાય નહીં. અને અહીંયા જે અજ કહી રહ્યા છે, એ અજ કહેવાનું તાત્પર્ય છે કે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા છતાં પણ કોઈ રીતે એને ઉત્પન્ન કરી શકાય નહીં. કોઈ એવો ટોપ સિક્રેટ માર્ગ નથી કે આત્માને ઉત્પન્ન કરી શકાય. આ વાક્યને સમજવા માટે હું તમને શ્રીમદ ભાગવતમનો એક પ્રસંગ કહું છું. બ્રહ્મ વિમોહન લીલા, એકવાર બ્રહ્માજીના મનમાં ઈચ્છા થઈ પરીક્ષા કરવાની કે આ ભગવાન છે કે નહીં. તો બ્રહ્માજીએ શું કર્યું? વાછરડાઓને અને જે ગોપ બાળકો હતા એને ઉઠાવ્યા અને ક્યાં મૂકી દીધા? બ્રહ્મલોકમાં છુપાડી દીધા. બ્રહ્મલોકમાં છુપાડ્યા એટલે ભગવાને જોયું કે આ તો ધંધો તો આપણા છોકરાનો જ છે, એને બ્રહ્માએ આ કામ કર્યું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને એક બહુ મોટું કન્ફ્યુઝન ત્યારે થયું કે હવે આ વાછરડાને બ્રહ્મા લઈને વયા ગયા, આ ગોપ બાળકોને લઈને વયા ગયા, પણ હવે આની માતાઓ મને પૂછશે કે અમારા છોકરા ક્યાં, શું કહેશું? હેને તો ભગવાને વિચાર કર્યો કે આને આપણે પાછા બનાવી રીમેન્યુફેક્ચરિંગ કરવી. પણ ભગવાને જોયું કે આડું આ તો સંભવ નથી, નવો આત્મા તો ઉત્પન્ન થતો નથી. જો ભગવાન શ્રી કૃષ્ણ કન્ફ્યુઝ છે, નવો આત્મા ભગવાન ઉત્પન્ન કરી શક્યા નહીં, ભગવાન મૂંઝવણમાં પડ્યા શું કરવું, કારણ કે પેલા મૂળ છે ને બ્રહ્મા લઈને વહી ગયો છે, તો હવે નવો મેન્યુફેક્ચર થાય નહીં, આત્મા કોઈ દિવસ ઉત્પન્ન થતો, ખુદ ભગવાન ચાહે તોય આત્માને ઉત્પન્ન કરી શકતા નથી, આ સિદ્ધાંત છે. અને ત્યારે ભગવાનને શું કરવું પડ્યું? પોતાનો વિસ્તાર. જેટલા છોકરાઓ હતા એ બધા છોકરાઓ, એ બધા ગોપ બાળકોના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે વિસ્તાર કર્યો પોતાનો, પોતે જ ગોપ બાળકો બની ગયા, પોતે જ વાછડા બની ગયા. અને તમે વિચાર કરો, માની લેવી આપણે એક અંદાજ કે 1 કરોડ ગોપ બાળકો હશે, એક અંદાજ, તો 1 કરોડ ગોપ બાળકોમાં ભગવાનને કેટલું યાદ રાખ્યું હશે કે ઓલાનું રૂપ આટલું છે, એનું નાક આટલું લાંબુ છે, એના કાન આવા છે, એના વાળ આટલા લાંબા છે, આવા એને કપાવ્યા હતા, એ તો બધું યાદ રાખવું પડે ને. છોકરો માને સેમ ટુ સેમ હોવો જોઈએ. એમાં પછી જો ડિફરન્ટ પડે તો તરત પૂછે ને. માની લો આ રોજ પતિ ઘરે આવતા હોય તો પત્નીને ખબર હોય એની ખાવાની સ્ટાઇલ શું છે, બોલવાની સ્ટાઇલ. અને એવો ને એવો રૂપ વાળો જો કોઈ બીજો પતિ આવી જાય તો તરત ખબર પડે ને, કેમ ખાતા નથી, તરત પકડાય કે નહીં, તો ઓલા પકડાઈ જાય કે આને કઈક થયું લાગે. તો ભગવાને વિચાર કર્યો કે રૂપ બનાવવાના પણ એકદમ કોપી હોવા જોઈએ, ઝેરોક્સ બિલકુલ. કેટલા રૂપ અને કેટલાનું યાદ રાખ્યું છે ભગવાને, કે ઓલાનું નાક આવું છે, એની આંખ આવી છે, કાન આવા છે, એને કપડા આવા પહેર્યા હતા, કલર આવો છે, વાળા ઓલાના આટલા લાંબા, ઓલાના માથામાં આટલા, તો બધું એકદમ. અને વાછરડાય તે નાનો છે, મોટો છે, સાઈઝ બધી. તો કેટલા રૂપોમાં ભગવાને પોતે વિસ્તાર કર્યો પોતાનો. આ વાત બીજા તો કોઈ ન સમજી શકે, પણ બલરામજી એક સમજી ગયા. બલરામજીએ જોયું કે આ બ્રજવાસીઓએ કૃષ્ણને પ્રેમ કરવાનું છોડી અને બધા પોતપોતાના છોકરાઓમાં અને કૃષ્ણમાં સમાન પ્રેમ કરવા માંડ્યા. પહેલા શું હતું? બ્રજની પ્રત્યેક સ્ત્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી, અને બલરામજીએ જોયું કે આ થોડા દિવસથી કંઈક ગડબડ થઈ છે કે કૃષ્ણમાં અને આ બ્રજમાં જેટલા છોકરા આ બધામાં સમાન પ્રેમ થઈ ગયો છે. તો બલરામજીએ જોયું પોતાની યોગ શક્તિથી. અચ્છા બલરામજી કે આ તો કૃષ્ણ જ છે અને એટલે એટલો પ્રેમ વધી ગયો છે આ બ્રજવાસીઓને, અને ગાયોમાં એટલો પ્રેમ જેટલો પ્રેમ કૃષ્ણમાં. અને તો બલરામજીએ જોયું કે નહીં, આ વાછડાઈ તે સાક્ષાત કૃષ્ણ છે. તો જો ભગવાન, મારો સિદ્ધાંત તમને એ સમજાવી રહ્યો છું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે તે ચાહવા છતાં આત્મા નવા ઉત્પન્ન કરી શકતા નથી. એનો અર્થ એ છે કે દરેક જીવ એક વિશેષ વ્યક્તિત્વ છે, પ્રત્યેક જીવ એક વિશેષ આત્મા છે. કોઈ સામાન્ય જીવાત્માઓ નથી આ બધા, મતલબ કોઈ પણ જે કોઈ જીવ છે. કારણ કે જીવ ક્યારેય નવો મેન્યુફેક્ચર થતો નથી, એ જેટલા પહેલેથી છે એટલા આજે છે અને ભવિષ્યમાં એટલા રહેશે. તો અહીંયા સિદ્ધાંત એ સમજવાનો છે કે પ્રત્યેક જીવ એક વિશેષ વ્યક્તિત્વ છે. અહીંયા નિરાકારવાદીઓના સિદ્ધાંતનું ખંડન થાય છે. જે લોકો એમ કહે છે કે આત્મા એ જ પરમાત્મા છે અને બધા આત્મા એક છે, ભગવાન એ સિદ્ધાંતને અહીંયા ખંડન કરી રહ્યા છે. અજ, અજહનો અર્થ છે કે કોઈ પણ વિશેષ પ્રક્રિયા દ્વારા, મને તમે ગમે એટલું, મને કોઈ ભગવાનને જઈને એમ કે બે પાંચ નવા આત્મા ઉત્પન્ન કરી દો ને, હારા અમારે જરૂર છે, એ થાય નહીં. ખુદ કૃષ્ણ તે કોઈ જીવાત્માને ઉત્પન્ન કરી શકે, અને કેવી રીતે કરી શકે? તમે વિચાર કરો કે ઉજ્જૈનમાં સાંદિપની મુનિએ જયારે ગુરુદક્ષિણા માગી કે મારા પુત્રને પાછો લાવો, તો નાન્ય નવનો મેન્યુફેક્ચર કરી દેવાય, આ લ્યો આ તમારો છોકરો. તો કૃષ્ણએ શું કર્યું? પેલા ક્યાં મર્યો હતો? ઓલા સીઆઈડી વાળા કેમ જાય પૂછ્યું, મર્યો હતો ક્યાં? તો કે આમ સમુદ્રમાં ગયો હતો પ્રભાસ બાજુ ફરવા, ત્યાં ડૂબી ગયો. તો કૃષ્ણ સમુદ્રમાં ગયા, સમુદ્રને કીધું કે ભાઈ ઓલો અમારા ગુરુનો છોકરો તું લઈ ગયો પાછો લાવતા, કે એ તો ઓલો પાંચ જન્ય અસુર મારી અંદર છે, એ ગળી ગયો. વળી સમુદ્રમાં ગયા, પાંચ જન્ય કે ઓલો છોકરો લાવ એને તું ખાઈ ગયો, ખોખું ખાઈ ગયો. હવે એ તો યમરાજજીને ન્યા છે, યમરાજજીને ન્યા ગયા કે ઓલો આત્મા લાવો તો પાછો અમારા ગુરુનો છોકરાનો આત્મા. યમરાજજી કે એમ થોડો પાછો મળે, ભગવાન કે એમ વળી હું માગું છું સાક્ષાત નારાયણ છું. એ કે પણ તોય નિયમ તૂટે અને ભગવાન કે ઉવર નિયમ, એવો શંખ વગાડ્યો પાંચ જન્ય આખા આખા નરકને શાંત કરી દીધું ભગવાન. યમરાજજી કે આ અહીંથી જાય જ ઉત્તમ છે, ભગવાન બોલાવીને આપ્યો પાછો, આલ્યો આ એનો આત્મા લઈ જાઓ. આ બધી લીલાઓ તમે ધ્યાનપૂર્વક જુઓ, શ્રીમદ ભાગવતમમાં છે કે ભગવાન તે નવા આત્માનું મેન્યુફેક્ચર ક્યારે કરી શકતા નથી, એને એ જૂનો ગોતવો જ પડે જ્યાં ગયો હોય ત્યાં. છેક યમરાજજી પાસેથી ગુરુપુત્રને પાછો લાવ્યા અને લાવવો પડ્યો, કારણ કે ભગવાનનું આ સામર્થ્ય નથી. કારણ કે આત્મા જે છે એ ક્યારેય ઉત્પન્ન થતો, એટલે ભગવાન અહીંયા કહે છે અજ. એને આ અજ ગુણ જે છે એ કોનો છે ખબર છે? ભગવાનનો છે. આ બધા ગુણ ભગવાનમાં છે પૂર્ણ માત્રામાં, અને ભગવાનનો અંશ હોવાના કારણે એ પ્રત્યેક ગુણ જીવાત્માઓની અંદર આવે છે. ભગવાન ક્યારેય ઉત્પન્ન થતા, ભગવાનને કોઈ મેન્યુફેક્ચર કરી શકતું પણ કળિયુગમાં થાય, લોકો બને છે ને ભગવાન. એને એટલા માટે ભગવાને એક બીજો શબ્દ આપ્યો છે નિત્ય. નિત્યનો અર્થ છે પરિવર્તન રહિત. નિત્ય માને જેમાં કોઈ પરિવર્તન થતું નથી. જીવ નિત્ય રહે છે કોઈ પણ વિશેષ પ્રયાસ કે વિધિ દ્વારા એ જીવ ક્યારેય ભગવાન બની શકતો. નિત્યનો અર્થ છે જીવમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. તો પરિવર્તન વાળો કોઈ શ્લોક યાદ આવે છે? આગળ આપણે ચર્ચા કરી હોય એવો, હે અર્જુન, આ સંસારમાં સતનું કોઈ પરિવર્તન હોતું નથી. નાસતે વિદ્યતો ભાવો, ના ભાવો વિદ્યતે સત, અને અસતનું કોઈ સ્થાયિત્વ હોતું નથી. એ જ ગુણ આત્માનો ભગવાન અહીંયા પ્રસ્તુત કરે છે. નિત્ય માને જીવ નિત્ય છે. નિત્ય એટલે કોઈ બાહ્ય વિધિ કે પ્રયાસ દ્વારા એ જીવનું જે જીવની જે વૃદ્ધિ છે એમાં કોઈ વ્યક્તિ બદલાવ લાવી શકે નહીં. કે માનો માયાવાદીઓ શું કહે છે તપસ્યા કરો, ધ્યાન કરો, અને પછી તમે ભગવાન થઈ જશો. હેને, જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે? આ ગુણ નિત્ય, નિત્યનો અર્થ છે એની સ્થિતિમાં કોઈ દિવસ ફરક આવતો. જીવ હંમેશા જીવ રહે છે, એ ગમે એટલી તપસ્યા કરે, ગમે એટલું ધ્યાન કરે, જીવ કોઈ દિવસ ઈશ્વર થઈ શકે નહીં, જીવ ક્યારેય ભગવાન બની શકે નહીં. તો માયાવાદીઓ એક ઉદાહરણ આપે, એનું ઉદાહરણ કેવું હોય કે બીજમાંથી જેમ વૃક્ષ બને છે, એક સફરજનનું બીજ તમે વાવો તો એમાંથી સફરજનનું ઝાડ ઉગે, અને એ સફરજનના ઝાડ ઉપર સફરજન આવે. એમ આ માયાવાદીઓ શું સમજાવે કે આત્મા અત્યારે ભૌતિક જગતમાં બીજના સ્વરૂપમાં છે, જેમ એ સાધના કરશે, ભજન કરશે, એમ ધીમે 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 એ વૃક્ષ બનશે, વૃક્ષ માને એ પોતે ભગવાન બની જશે. હેને, પણ વૈષ્ણવ આચાર્યો આનું ખંડન કરતા કહે છે કે આવું ક્યારેય થતું. જીવની સ્થિતિ શું છે? એક વિશાળ અગ્નિ હોય અને એ અગ્નિમાંથી અગ્નિનું એક તણખલું જેમ અલગ થઈ જાય, હેને, એટલે એની ઉપર શું થાય? રાખ થઈ જાય. હેને, અગ્નિમાંથી એક દેતવો અલગ થાય તો એમાં શું થાય? રાખ. પણ જેવો એ દેતવો પાછો અગ્નિના સંપર્કમાં આવે તો પાછો અગ્નિ પકડી લે. ઠીક એવી રીતે જીવ જ્યાં સુધી ભગવાનથી વિમુખ થયેલો છે ત્યાં સુધી એના દિવ્ય ગુણો નહીં જોઈ શકતો નથી, અને જેવો એ ભગવાનના સંપર્કમાં આવે એટલે પોતાની સ્થિતિ સમજી જાય. જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્ય દાસ, આવ્યો નિત્યનો ગુણ. દાસ છે, કેવો છે? નિત્ય, હંમેશા દાસ છે. ઈ દાસ કોઈ દિવસ માલિક બની શકે નહીં. આ આ જીવનો સ્વભાવ છે ભગવાનની સેવા કરવી, અને ઈ જીવ ગમે એટલો પ્રયાસ કરે કોઈ દિવસ ભગવાન બને નહીં. તો આ સંસારમાં કોઈક ઉલ્લુ રમાડતા હોય કે હાલો તમારે ત્યાં ભગવાન આવ્યા છે, કે તમે દર્શન કરી લ્યો, અમારે જરૂર નથી, એવા પાખંડી ભગવાનોની. સમજાય છે? જે જાતે મેન્યુફેક્ચર થયેલા છે, કારણ કે આત્મા બનતો નથી તો ભગવાન બનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. જો આત્માને ઉત્પન્ન ન કરી શકાતો હોય તો પછી ભગવાન બનાવવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આનો અર્થ તો એ થયો કે ભગવાનની જે સત્તા છે એ વિખંડનીય છે. મને ગમે ત્યારે મનમોહન સિંહની જેમ ન ભાવે ભગવાન બદલો લે, હે ને? આ કોઈ ચૂંટણી છે? 5 વર્ષે વળી પાછું ઇલેક્શન કરો ને હાલો ભાઈ કૃષ્ણમાં બહુ નથી જામતો, રામને બહારો. આ આ બધી મૂર્ખ કલ્પનાઓ છે. એટલે ભગવાન આ ગુણોને પ્રસ્તુત કરે છે કે જન્મ લીધા પછી શરીરમાં પરિવર્તન થાય. હેને, શરીરમાં 6 પ્રકારના પરિવર્તનો હોય. તાત્પર્યમાં પ્રભુપાદ જે લખ્યું છે કે શરીર 6 પ્રકારના રૂપાંતરોને પાત્ર છે. માતાના ગર્ભથી એનો જન્મ થાય છે, થોડો વખત રહે છે, વૃદ્ધિ પામે છે, શરીર મોટું થાય છે, કેટલીક અસરો ઉત્પન્ન કરે છે. અસર માને શરીરમાંથી અમુક વસ્તુ નીકળે છે અને ધીમે ધીમે ક્ષીણ થાય છે. બાળપણથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધાવસ્થા, ક્ષીણ થતું જાય છે અને છેવટે વિસ્મૃતિમાં અદ્રશ્ય થાય છે, માને મૃત્યુ. આ 6 પ્રકારના પરિવર્તનો પ્રત્યેક શરીરમાં આવે છે, પણ એ શરીરમાં રહેવા વાળા આત્માની અંદર કોઈ પરિવર્તન આવતું? જેવો એ આત્મા આ શરીરમાં દાખલ થયો હોય, ઠીક જ્યારે આ શરીરનું મૃત્યુ થાય ત્યારે આત્મા એવો ને એવો જ હોય, સેમ એવો, કોઈ ફરક નહીં. ફરક ક્યાં આવે છે? શરીરમાં. શરીર જન્મ લે છે, મોટું થાય, એમાંથી કંઈક સાઈડ ઇફેક્ટ, સાઈડ આડઅસરો ઉત્પન્ન કરે છે, એની વૃદ્ધિ થાય છે અને વળી પાછું નાશ પામે છે. પણ આત્મામાં આવું કોઈ પરિવર્તન હોતું નથી, નિત્ય છે. એ જેવો શરીરમાં દાખલ થયો હોય, એક શરીરમાં 1000 વર્ષ રહે અને પછી જ્યારે એ શરીરમાંથી બહાર નીકળે ત્યારે તે એવો ને એવો જ હોય. આ છે નિત્ય આત્મા. એટલે આત્મામાં પરિવર્તન હોતું નથી. નિત્ય પછીનો ગુણ છે શાશ્વત. આ એક આશ્ચર્યકારક વસ્તુ છે કે નિત્ય અને શાશ્વત આમ તો બેનો અર્થ એક જ છે, નિત્ય એટલે શાશ્વત અને શાશ્વત એટલે નિત્ય, પણ છતાં ભગવાન બે અલગ અલગ બતાવી રહ્યા છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાતન. ભગવાન કહે છે કે શાશ્વત નો અર્થ છે હંમેશા રહેવા વાળો જીવ. હંમેશા, હંમેશા નો અર્થ છે કે ઈ જીવ જે ક્યારેય ક્ષીણ થતો. હવે જુઓ નિત્યમાં શું હતું કે જીવ ક્યારેય વૃદ્ધિ પામતો નથી, અને શાશ્વત એટલે જીવ ક્યારેય ક્ષીણ થતો. સમજાઈ ગયું? આ એકદમ ઈઝી વ્યાખ્યા છે. નિત્ય અને શાશ્વત વચ્ચે શું તફાવત છે? તો નિત્યમાં લોકો એવું માને છે કે જીવ વૃદ્ધિ કરીને ભગવાન બનશે, પણ એ સિદ્ધાંતનું આચાર્યએ ખંડન કર્યું કે જીવની ક્યારેય વૃદ્ધિ થતી એ નિત્ય છે, અને શાશ્વતનો અર્થ છે કે જીવ ક્યારેય ક્ષીણ થતો. ક્ષીણ માને બરફ, જેમ બરફને તમે અહીં મૂકો ખુલ્લામાં તો બરફનું શું થાય? ઓગળી જાય બરફ. પરિવર્તન થઈ ગયું, ઘન હતો એમાંથી પ્રવાહી લિક્વિડ થઈ ગયું સોલિડમાંથી. તો આત્માનું આવું ક્યારેય પરિવર્તન થતું, એટલે ભગવાન અહીંયા શાશ્વત કહે છે. નિત્ય શબ્દ જે છે એ આત્માની વૃદ્ધિનો નિષેધ કરે છે, અને શાશ્વત શબ્દ જે છે એ આત્માની અધો મને આત્માની જે ક્ષીણ આત્માને નષ્ટ થવાની જે વૃત્તિ છે એનો નિષેધ કરે છે. સમજ પડી આ બે શબ્દોની અંદર સામ્યતા શું છે? નિત્ય અને શાશ્વતતા સમાન છે, પણ બેમાં અંતર છે. એક વૃદ્ધિને અટકાવે છે અને એક ક્ષીણ સ્થિતિ માને ડાઉન પોઝિશન જે છે એને અટકાવે છે. માને આત્મા કોઈ દિવસ વૃદ્ધિ કરીને ભગવાન બનતો નથી, અને આત્મા કોઈ દિવસ એના સ્થાનથી નીચે જઈ અને કોઈ દિવસ એનું પતન થતું નથી. માને એ કોઈ દિવસ ક્ષીણ થવાનો નથી. એ જેવો છે એવો એઝ ઇટ ઇઝ રહે છે. એટલા માટે ભગવાને બે ગુણ આપ્યા, નિત્ય અને શાશ્વત. એનો અર્થ ક્ષીણ નથી થતો એટલે જીવાત્મા કોઈ દિવસ ભૌતિક બને. કોઈકને એમ હોય ખ્યાલો ને આપણે જીવાત્માને પકડીને જડ બનાવી દેવી ભૌતિક, એના સચિદાનંદ સ્વરૂપમાંથી કોઈ દિવસ જડ બને નહીં, અને એ કોઈ દિવસ ભગવાન બને નહીં. એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એઝ ઇટ ઇઝ રહે છે, નિત્ય અને શાશ્વત. તો આ રીતે ભગવાન નિત્ય અને શાશ્વત ગુણોને પ્રસ્તુત કરી અને એક અદ્ભુત શબ્દ આપી રહ્યા છે, પુરાણ. પુરાણનો અર્થ છે કે માની લો પ્રશ્ન થાય કે આત્માનો જન્મ નથી મૃત્યુ નથી, એનો મતલબ તો એ થયો કે આ જૂનો છે. બરાબર છે ને? કારણ કે જન્મો નથી અને મર્યો નથી, માને પહેલેથી છે એનો અર્થ કે આ જૂનો. પુરાણ હા જૂનો થયો, પણ કેવો જૂનો છે? તો કે છે પુરા અપિ નવમ. પુરાણનો જો સંધિ વિચ્છેદ કરવામાં શું થાય? પુરા અપિ નવમ. જૂનો છે પણ નિત્ય નવો નવો રહે છે. સમજાય? એટલે આપણે મોબાઈલ લાવ્યા હોય કઈ કવર લગાડી દેવી ઉપર નીચેથી બધેથી, ખાલી અવાજ આવે ઈ અને અવાજ બહાર નીકળે ને એટલું જ ઓલું ખુલ્લું હોય, જેવું કવર કાઢો એમ મોડલ જૂનું પણ છે નવો નવો લાગે ને નવો એમ. આ શરીર જ્યારે છોડે આત્મા, અને જેવો આ શરીરમાંથી બહાર નીકળે અને પછી કોઈ જોવે તો લાગે એવો જ્યારે અંદર ગયો તો આવો જ હતો અને બહાર નીકળ્યો તો એવો ને એવો છે. સમજ પડી? જૂનો છે પણ કોઈ દી મેલો થતો, ગમે એટલા શરીર બદલે, પશુના શરીરમાં જાય ક્યારેક મનુષ્યના શરીરમાં આવે ક્યારેક દેવતાઓના શરીરમાં જાય, ગમે એટલા શરીર બદલે પણ કોઈ દી જૂનો થાય છે, બધા કરતા જૂનો પણ કોઈ દી જૂનો લાગે નવો નવો. એઝ ઇટ ઇઝ રહેવો. પુરાણ, પુરાણનો અર્થ છે પુરાતન. વૃદ્ધ હોવા છતાં એક ઉદાહરણ આચાર્યો આપી રહ્યા છે. બહુ બૂઢો વ્યક્તિ હોય, બૂઢો ખાઈ નો એક તો હોય, ખાવાની વાત છોડો ને દૂધઈ નો પચાવી એક તો હોય, એવી સ્થિતિમાં હોય તો ઈચ્છા તો કરે રબડી ખાવી. થાય કે નહીં? તો એક એક વિચાર કરવા જેવો છે, શરીર વૃદ્ધ થઈ ગયું છે અને તોય આટલી બધી ખાવાની ઈચ્છા કેમ કરે છે? બોલો આત્મા નભો છે અંદર. સમજાય? આત્મા જોવે કે હવે આમાં કઈ બહુ ઈચ્છાઓ પૂરી થાય એવું નથી, એટલે ઈ ખોખું બદલે આને જવા દો, આમાં આમાં દાંત નથી રહ્યા આવે એને, એટલે આમાં સમોસા ન ખવાય. તો તો નવું શરીર લ્યો, નવા શરીરમાં જાય. આટલો પુરાતન છતાં ઈચ્છા તો નવીન નવીન હે ને. આત્માના નવીનીકરણનું એક એક્ઝામ્પલ છે. ગમે એટલો બુઢો થાય ઈચ્છા બુઢી થાય હે ને, તો પાછું ગીત બનાવ્યું, અભી તો મેં જવાન હું લે, એની પાછા ગાતા હોય. અમુક અમુક બુઢાને તમે એમ કહો ને કે હવે તમારે આમ ન કરાય, હવે તમે ગડા થઈ ગયા, એ કે હજી તો જવાન છે. બોલો તો આવું આવું કેમ થાય જાણો છો? કારણ કે આત્મા જે છે એ કોઈ દી બુઢો થતો ભલે છે જૂનો, પણ એઝ ઇટ ઇઝ છે, જ્યારથી છે ત્યારથી કરોડો અરબો અનંત વર્ષો અનંત સમય વયો ગયો, પણ એ આત્મામાં કાંઈ પરિવર્તન થયું નથી. વિચાર કરો, હવે તમે વિચારશો કે આ કઈ ટાઈપનો છે હે? જન્મ લેતો નથી, મરતો નથી, જૂનો છે તો એ નવો નવો દેખાય છે. આ આત્મા છે શું એ જ આપણે પોતે છીએ, આપણું વાસ્તવિક સ્વરૂપ છે. કેવા ગુણ છે આપણામાં અને હલવાણા ક્યાં, આપણા ગુણોનું વર્ણન થાય છે આત્મા એટલે આપણે પોતે. આ જોયું આપણામાં કેટલી તાકાત છે, શક્તિ કેટલી છે આત્માની, અને આપણે ધંધો શું કરવી આ સંસારમાં હલવાવાનો. તમે જોવો આત્માના ગુણ શાશ્વત, જન્મ મૃત્યુથી પરે. લોકોને અજર અમર બનવાની ઈચ્છા છે પણ પોતાને નહીં. કોને અમર બનાવવા માંગે છે? શરીરને. આ અમર રહેવું જોઈએ. હવે એ વ્યક્તિ પોતે અમર છે પણ એ ખબર નથી, ખબર નથી કે હું અમર જ છું. ન જાયતે મ્રિયતે, આપણે મરતા જ નથી, મરે છે શરીર. અને તોય પ્રોબ્લેમ, મરવાનો તોય ડર લાગે, તોય આ શરીરને અમર બનાવવાના પ્લાન કરે છે. આમાંનામાં હજી ટકી જાવ તો, હજી ટકી જાવ તો, હજી ટકી જાવ તો ઉકલી જાય. આટલા શરીરો જોવે છે આ નાશ થાય. ગીતામાં ભગવાન કહે છે અર્જુન, શરીર રહેતા તો આને તે અમર બનાવવામાં લાગ્યો છે, આ રહેવું જોઈએ. ભગવાન કહે છે આત્મા અમર છે. હવે તમને લાઈટ થાય છે? ભગવાન હું કામ આટલી વાર રિપીટ કરે છે? આ હર એકાદશી ભૂલી જાઓ છો ને, આત્મા નિત્ય છે યાદ કરાવવા માટે. હવે એક વાર જો અર્જુનને કીધું હોત આત્મા નિત્ય છે, તો અર્જુન એ 18મા અધ્યાય જાત તો ભૂલી જાત પાછું. ભગવાને એક એક વસ્તુને એટલી ઝીણવટપૂર્વક રજૂ કરી છે, ભૂલવો જોઈએ, સપનામાં યાદ આવવું જોઈએ આત્મા અમર છે. આનો ફાયદો ક્યારે થાય ખબર છે? જ્યારે તમે શરીર છોડશો ને ત્યારે ત્યારે યાદ આવશે. એકાદશી પ્રભુજી કહેતા તો આત્મા અમર છે એટલે આપણે જ મરવાના નથી. તો આપણે હસતા હસતા જાઈશું, ઓલા બિચારા રોશે બીજા. કારણ કે જેને ખબર જ છે પહેલેથી, હર એકાદશી આજ સાંભળ્યું છે શરીર નાશ થવાનું, આત્મા અમર છે, એ થોડી ભૂલવાનો છે. કળિયુગમાં કહેવાય નહીં, કદાચ તમે ભૂલી જાઓ. તો હું તો અહીંયા હર એકાદશી યાદ કરાવવાનો છું, જ્યાં સુધી છું ત્યાં સુધી આ શરીરમાં, ત્યાં સુધી યાદ કરાવીશ. પછી આમાંથી કોઈક તૈયાર થઈ જાય તમને યાદ કરાવશે આજે. તો નવી નવી ઈચ્છાઓ ઈસુ બતાવે છે કે જીવમાં નવીનતા છે, એ હંમેશા નવો રહે છે. પ્રભુપાદજી આ ગુણના અનુસંધાનમાં એક વસ્તુ લખી છે કે આત્મા ઉપસૃષ્ટિ કરી શકતો નથી. જોવો તાત્પર્યમાં, ઉપસૃષ્ટિ માને એ પોતાની જેવો બીજો આત્મા ઉત્પન્ન કરી શકે? ભગવાન ન કરીએ કે દાંતથી થાય, આ તો ભગવાને કીધું તો હોય. પુરાણ, પુરાણનો અર્થ છે ઉપસૃષ્ટિ જીવાત્મા કરી શકે. આપણને એમ હોય કે આપણા છોકરા આપણે ઉત્પન્ન કર્યો, એ છોકરાનું શરીર તમારા દ્વારા બન્યું હશે, કારણ કે આખરે તો એ ભગવાન જ બનાવે છે. પણ માની લઈએ કે એક પુરુષ એક બાળકના શરીરને ઉત્પન્ન કરી શકે, એ શરીરની અંદર જે આત્મા છે એ આત્મા કોઈ મેન્યુફેક્ચર કરી શકે? એ તો પુરુષ અને સ્ત્રી જયારે સંગ કરે ને, પેલા બ્રહ્માંડ ભ્રમિત એ બ્રહ્માંડમાં ભ્રમણ કરવા વાળા આત્માઓ છે, એ પુરુષના વીર્યની અંદર પ્રવેશ કરે છે. બાકી આત્મા કોઈ ઉત્પન્ન કરતો એ કર્મ અનુસાર એ ભ્રમિત જે જીવ એ ભ્રમણ કરતા જીવોમાંથી આવી અને એ ગર્ભની અંદર પ્રવેશ કરી લે. સમજ પડી? ઉપસૃષ્ટિનો અર્થ છે પોતાની જેવો સેમ બીજો આત્મા ઉત્પન્ન કરવો, આને કહેવાય ઉપસૃષ્ટિ. શરીરની ઉપસૃષ્ટિ થાય, આપણી જેવું જ બીજું શરીર બનાવી છે કે નહીં આપણા સંતાનોના રૂપમાં, પણ આત્મા આપણે કોઈનો બનાવી શકતા નથી. આત્મા ઉપસૃષ્ટિ કરતો નથી. એનો અર્થ એ છે કે આ સંસારની અંદર અસંખ્ય જીવો હોવા છતાં જીવોની સંખ્યા ફિક્સ છે. આવી સંખ્યા કેટલી છે એ કોને ખબર છે? ભગવાનને. આપણને લાગે છે અસંખ્ય જીવ, પણ ભગવાન જાણે છે કેટલા છે એ. કારણ કે આમાં એ કઈ નવો બનતો નથી અને આમાંથી એ કઈ ક્યારેય કમી થતો. હા, એક લોકમાં બીજા લોકમાં જાય, ભગવત ધામથી અહીંયા આવે, અહીંથી પાછો ભક્તિ કરીને ભગવત ધામ જાય, પણ નવો પ્રગટ થાય. તો આ જીવોની ટોટલ સંખ્યા કેટલી છે એ આ સંસારમાં માત્ર ને માત્ર કૃષ્ણ જાણે છે, બીજા કોઈને ખબર. એટલે આપણે શું કહેવાનું? અનંત છે. કેટલા છે? અસંખ્ય છે. પણ અસંખ્ય હોવા છતાં જીવાત્માઓની સંખ્યા ફિક્સ છે, આમાં વધઘટ થતી નથી. અને અંતિમ ગુણ, ન હન્ય માને હન્યતે શરીરે, કે શરીરના નષ્ટ થયા પછી તે આત્મા મરતો નથી. તો આને કઈ સમજાવવાની હવે મને જરૂર લાગતી નથી કે શરીરના મર્યા પછી આત્મા મરતો. આ ભગવાને છેલ્લે એટલે રાખ્યું કે ઓલું કનેક્શન જે છે એ જળવાઈ રહે. સમજાય? આગળના શ્લોકની જે વાત અનુસંધાન જે ભગવાન ચલાવી રહ્યા છે તો એ આમાં ચાલે કે શરીર નાશ થાય છે આ સંસારમાં, આ શરીરો મરશે, પણ આ શરીરો ગયા પછી આત્મા કોઈ દી મરવાનો નથી. કારણ કે કાળનો જે પ્રભાવ છે એ કાળનો પ્રભાવ આ શરીર ઉપર ચાલે, આત્મા ઉપર ચાલતો નથી. જેવી રીતે વૃક્ષ અને મૂળ, પાણી અને માછલી, આ બે ઉદાહરણો સમજ આવે છે? આ વૃક્ષ અને મૂળ સમજાય છે? બોલો તો. વૃક્ષ અને મૂળ એટલે શું? હા નહી સાહેબ, નહી, એ ઉદાહરણો શું સાબિત શું કરે છે? નહી તો શરીર આત્મા વગર સંભવ નથી એમ કે આત્મા શરીર વગર શક્ય નથી. આત્મા શરીરને છોડે છે એ તો કન્ફર્મ છે. આ ઉદાહરણો બતાવી રહ્યા છે વૃક્ષ અને મૂળ. મને વૃક્ષનો આધાર જે મૂળ છે અને પાણી અને માછલી, માછલીનો આધાર કોણ છે? પાણી. એમાં શરીરનો આધાર જે છે એ આત્મા છે, કોઈ જડ વસ્તુ નથી. કારણ કે આ શરીરની વેલ્યુ કે આ શરીરનું કાર્ય ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા શરીરમાં રહે છે. આત્મા જેવો નીકળે એટલે આ શરીરની કોઈ વેલ્યુ રહેતી નથી, આ શરીર કઈ કામનું રહેતું નથી. એટલા માટે જે કઈ કિંમત છે એ આત્માની છે ભાઈ, આ શરીરની કોઈ વેલ્યુ નથી. એટલા માટે આ શ્લોક સમજવાની બહુ જરૂર છે. આત્માના આઠ લક્ષણને જે વ્યક્તિ સમજી જ લે, મને લાગતું નથી કે એ વ્યક્તિને ફસાવવાનો કોઈ ચાન્સ છે. તો બહુ સુંદર વ્યાખ્યાઓ મેં તમને સંક્ષિપ્તમાં આપી છે, પણ અનેક આચાર્યોએ આની ઉપર, ખાસ કરી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ઇત્યાદિ આચાર્યોએ આ શ્લોકો ઉપર ટીકા લખી છે, અને પ્રભુપાદજીએ તે ઘણું બધું લખ્યું છે. સમય અભાવમાં હું તમને બધું નથી કહી શક્યો, તો તમે વાંચો ભગવદ્ ગીતામાં, હજી વધારે નવા નવા ભાવ તમે આમાં સમજી શકશો. તો આ આઠ લક્ષણો હતા આત્માના વિષયમાં, અને એ આઠેય લક્ષણો એવું સિદ્ધ કરે છે કે આત્મા જન્મ લેતો નથી, આત્મા મરતો નથી, આત્મા જે છે એ શાશ્વત છે, નિત્ય છે, પુરાતન છે. શરીરના નષ્ટ થયા પછી તે આત્મા નષ્ટ થતો, માને આત્મા જેવો છે એવો ને એવો રહે છે. આત્મા પહેલા એવો જ હતો, અત્યારે એવો જ છે, અને ઇન ફ્યુચરમાં એવો રહેવાનો છે. આમાં કોઈ પરિવર્તન ક્યારેય થવાનું, કારણ કે સતનું આ સંસારમાં કોઈ પરિવર્તન છે નહીં અને અસતનું આ સંસારમાં કોઈ સ્થાયિત્વ છે નહીં. તો ઈ શ્લોકની વ્યાખ્યા ભગવાન અહીંયા પૂરી કરે છે. સમજ પડી? નાશતે વિદ્યતો ભાવ શ્લોક જે શરૂઆત ભગવાને કરી હતી, ઈ શ્લોકની વ્યાખ્યા ક્યાં પૂરી થઈ છે? આ શ્લોકમાં. એક જ વસ્તુ સમજવાની છે કે શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને આત્માનું કોઈ પરિવર્તન નથી. આત્મા એઝ ઇટ ઇઝ રહે છે જ્યારે શરીર બદલાયા કરે છે, નાશ થયા કરે છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.